અરવાદી રાજ દસ લક્ષણ પર્વનો પહેલો દિવસ ઉત્તમ ક્ષમા ધર્મની આરાધનાનો દિવસ છે. ખરેખર ધર્મના દસ પ્રકાર નથી, ધર્મ તો ચારિત્ર રૂપ એક જ પ્રકાર છે, તેના લક્ષણો ઘણા છે. એમાંથી ક્રોધાદિ કસાયથી રહિત એ લક્ષણો જોઈને આપણે આ દસ લક્ષણી પર્વ ઉજવીએ છીએ. પર્વ એ કાળ આધારિત છે કે પોતાની પ્રણતિ આધારિત છે? આપણે તિથિ ઉપર જોશું તો કાળની મર્યાદા છે તો ધર્મની આરાધનાની મર્યાદા થઈ જશે. પર્વ કહીએ છીએ, પર્વ એટલે ઇંગ્લિશમાં એને શું કહેતા હશે, ફેસ્ટિવલ. ફેસ્ટિવલ કેવો હોય છે? અમુક કાળની મર્યાદાનો હોય છે. એમ ધર્મની આરાધનાનો આ પર્વ કેવો છે? કાળની મર્યાદાનો છે. એક બહુ જ વિચારી લેવું, જૈન દર્શનના કોઈ પણ પર્વ એ કોઈ ઇવેન્ટ્સ નથી, એ કોઈ પ્રસંગ નથી, એ કોઈ ફેસ્ટિવલ નથી. ધર્મની સાધના હોય છે, ધર્મની ધારા હોય છે. ધર્મ કોઈ પ્રસંગે એ ઇવેન્ટ્સ હોતો નથી. જો એને પ્રસંગ તરીકે લેશું તો એનો અર્થ છે કે કાળની મર્યાદા છે. ધર્મની આરાધના સાધના એ નિરંતર એક પ્રવાહરૂપની પ્રણતિ છે. પણ આપણે એ ધર્મ શું છે એ ખરેખર સમજા નહીં જ હોવાથી આપણે આરાધનાને મર્યાદિત કરી દીધી છે. વિભાવ મર્યાદિત હોય અને સ્વભાવની સાધના અમર્યાદિત હોય છે. સ્વભાવની સાધનાની ધારા હોય છે અને એના જ ફળમાં એ સાદી અનંત સિદ્ધ દશાની પ્રાપ્તિ થતી હોય છે. તે ઉત્તમ સમાધિ દસ ધર્મ મુનિરાજને પ્રગટ થયા છે અને એ મુનિરાજોની દશાનું સ્મરણ કરીને આપણા જીવનમાં પણ આવી એક પ્રણતિ પ્રગટ થાય એવી ભાવનાથી આ સાધનાનું આરાધનાનું પર્વ ઉજવવામાં આવે છે. એમાં આજે ક્રોધ ભાવથી રહિત ક્ષમાનો પર્વ છે. સામાન્યપણે ક્રોધ શબ્દ આવે એટલે જગતમાં શું યાદ આવે? ગુસ્સો યાદ આવે છે, કસાયની તીવ્રતા યાદ આવે છે. જૈન દર્શન ક્રોધ કોને કહે છે? ગુરુદેવસિંહ એના માટે આનંદગંજીનું એક પદ નાનું લેતા, દ્વેષ અરોચક ભાવ. જેને પોતાનો સ્વભાવ ગમતો નથી, રૂચતો નથી, એનો રસ લાગતો નથી, એનો અર્થ છે કે એને પોતાના સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. અને એ ક્રોધથી રહિત નિર્મળ વિતરાગ ભાવ રૂપે પરમન થવું એ જ સાચો ક્ષમા ભાવ છે. અને મુનિરાજને એ ક્ષમા ભાવની ઉગ્રતા થઈ હોવાથી એ સમ્યક દર્શન પૂર્વકની પ્રણતિનું નામ ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. સમયસાર માર્ગે એમાં ક્યારે પણ શબ્દ જ્યારે આશ્રવની કદાચ વાત આવે તો સાથે શેની લેશે? ક્રોધ લેશે. ચાર કસાયમાં પણ પહેલું નામ ક્રોધ છે, વાત સાચી છે. પણ જ્યાં સ્વભાવ ગમતો જ નથી ત્યાં એને મિથ્યાત્વ વિભાવ એ ઉત્પન્ન થયા વગર રહેશે જ નહીં. તો આ ઉત્તમ ક્ષમાના મંગલમય દિને મુનિરાજને આત્મા પ્રત્યેની એવી રૂચિ થઈ હોય છે કે ઉપસર્ગ પરિસર સમયે પણ એમની તેના ઉપર દ્રષ્ટિ થતી નથી. એનું પૂજ્ય ગુરુદેવસિંહે સવારના પ્રવચનમાં એ વાત લીધી હતી. એ વાત ગુરુદેવસિંહ જ્યારે પણ આવા દસ લક્ષણ પર્વ આવતા ત્યારે જુદા જુદા શાસ્ત્રોમાંથી એ દસ લક્ષણ ધર્મની ગાથાઓ લેતા, એમાં મુખ્ય ચાર શાસ્ત્રો હતા. ચાર ક્યાં ક્યાં હશે કોઈ? સવારના આપણે લઈએ છીએ સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષા, એ તો આખું શાસ્ત્ર જ સેના ઉપરનું છે. 12 ભાવના અને એમાં એક ધર્મ ભાવનામાં આ 10 ધર્મની વ્યાખ્યા એમને કરી છે. બીજું પદ્મનંદી આચાર્ય દેવખત પદ્મનંદી પંચવિસંતી છે, એમાંથી પણ આ 10 લક્ષણ ધર્મની ગુરદેશી વાત લેતા હતા. ત્રીજું દ્વાદશાન અનુપેખા કુંદકુંદ આચાર્ય દેવ એ રચના કરી છે, એમાં સંવર ભાવનામાં આ 10 ધર્મની વ્યાખ્યા કરી. એનો અર્થ શું થયો? આ જે 10 લક્ષણ જે છે એ કેના રૂપે છે, ક્યાં તત્વ રૂપે છે? આશ્રવ તત્વ રૂપે, બંધ તત્વ રૂપે કે અજીવ તત્વ રૂપે? આ જે 10 ધર્મ છે એ વિતરાગતા પ્રણતિનું નામ છે. વિતરાગ પ્રણતિનું નામ છે, એ કોઈ શરીરનું પ્રણમન નથી, એ કોઈ આશરો બંધનું પ્રણમન નથી, મોક્ષ માર્ગ રૂપનું પ્રણમન છે. તો કુંદકુંદ આચાર્ય દેવ તક 12 ભાવનામાં સંવરમાંથી. અને ચોથું અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત તત્વાર સાર છે, એમાં આખા ગુરદેશી એ રીતે જુદા જુદા પ્રકારે ગુરદેશી લેતા હતા. એમાં જે કાર્તિકેયનું પ્રેક્ષા છે, એમાં જો સ્ક્રીન ઉપર આવી શકે તો આજનું પ્રવચન હતું, એમાં 327 પાનું છે. આજનું સવારનું કાર્તિકેયનું પ્રેક્ષાનું ઉપરનું પ્રવચન હતું, એમાં 327 પાનું છે. એમાં ક્રોધ માટેની વાત લીધી કે ઉપસર્ગ 4 પ્રકારથી હોઈ શકે છે. 327 પાનોનું બીજો પેરેગ્રાફ, આ રીતે દેવ મનુષ્ય પરુષ પશુ અને અચેતન કૃત ઉપસર્ગ આવી ગયા 4 પ્રકાર. નારકીકૃત ક્યારે પણ ઉપસર્ગ નહીં હોય. કેમ ન હોય? નારકીકૃત ન હોય. જો દેવકૃત હોય, મનુષ્યકૃત હોય, પશુ તિર્યંજ કૃત હોય, નારકીકૃત હોય કે ન હોય? નહીં હો શકતા. કેમ નહીં હો શકતા? અરે નારકી તો અહીંયા આવી શકે એવો કોઈ પ્રશ્ન જ નથી. માટે 3 ગતિના જીવો અને અચેતન કૃત કુદરતી જે થતા હોય, અને બાકી તો કુદરતી થતું એનું નામ પરિસર કહેવાતું હોય. કોઈના દ્વારા થાય તેનું નામ ઉત્સર્ગ છે. ને સહજપણે ઠંડી ગરમ ગરમી થાય, માકડ આદિ કરે, એ બધું કુદરતી હોય તેનું નામ પરિસર કહેવાય. હવે તે વખતે મુનિરાજ ક્ષમા કેવી રીતે રાખે છે, એમાં એની ચોથી લાઈન છે પેરેગ્રાફમાં, મારામાં કોઈ દોષ હોય અને કોઈ દોષ કહેતા હોય તો એ તો બરાબર છે. એ બહુ સુંદર આ એક વાત વિચારવા જેવી છે. થોડું ગુરદેશીના છે એ તો આપણે પછી લેશું, પણ એ પહેલા એક વિચારવા જેવું છે કે આ 10 ધર્મની આરાધનામાં પેલું એક વિચારેલું, ધર્મની આરાધના ક્યારે પણ અમુક કાળમાં ન વિચારવી. ક્યારે આપણે તો ધર્મની આરાધના માટે શું કરી નાખીએ છે, એમાં 10 દિવસ તો ઘણા થઈ ગયા ને, એમાં વર્ષમાં 3 વાર આવે એ તો વાત ભૂલી જાય. માંડ માંડ આ તો માંડ કોઈ એ ખબરે પણ ન હોય, કોઈ કહેતા હશે હવે આવે છે એટલે, અને ઘણા તો અપેક્ષા રાખીને શું મોકલવી જોઈએ, ઇન્ટિમેશન ને પત્રિકા મોકલવી જોઈએ. અરે એટલી પણ પોતાને દરકાર ન હોય કે મારે એક ધર્મની આરાધના નિરંતર કરવાની છે, એમાં કોઈને કેવું શું પડે. આવે ત્યાં વિકલ્પ શરૂ થઈ જશે બોજા રૂપના, અને પૂરા થાય તો શું થાય જાણે. ચૂટ્યા જીવનમાં સાધના કરજે, ધર્મના નામે વેટ ઉતારીશ નહીં. આપણે પોતાના પરિણામ ઉપરથી વિચારણા કરવી છે, કોઈ અન્યની માટેની એ વાત નથી. તો અહીંયા આપણે ફરીથી આવીએ, જીવનમાં એટલું તો નિશ્ચિત છે, એવા કોઈ પુણ્ય કરીને આવ્યા જ નથી કે અસાતાનો ઉદય ન આવે. મુનિરાજ જેવાના જીવનમાં પણ આવતા હોય છે, એમને કોઈનું એવું પ્રકાર નથી કર્યું તો પણ આવે, તો આપણા જીવનમાં તો એ આવવાનું જ છે. અને એવા પ્રસંગે શું કરવા જેવું છે, જ્ઞાનમાં સમાધાન કેમ કરાય. જ્ઞાનમાં સમાધાન જેના જીવનમાં છે એને સદાય એ સમાધિ જ છે. શાંતિ જ છે. બાકી અનુકૂળતા હશે તો સમજી લેવું અનુકૂળતા છે, પણ આકૂળતાનું વેદન ચાલુ છે. અનુકૂળતામાં તાકાત નથી કે અનાકૂળતા કરાવી શકે. જ્ઞાનમાં એકમાત્ર સમાધાન કરાવવાની તાકાત છે. પુણ્યનો ઉદય હશે એટલે સુખ છે એવું માની ન લેવું. એક લોભ તૃષ્ણા એવી વસ્તુ છે, ગમે તેવા અનુકૂળતાના પ્રસંગે પણ આકૂળતા જ કરાવશે. તો અહીંયા મુનિરાજ કેવી રીતે સમાધાન કરે છે? કોઈ પોતાનો દોષ કહે છે તો સુખ વિચારે છે, મારો દોષ છે અને એ દોષ કહે છે એ તો બરાબર છે, એમાં મારે ક્રોધ શું કામ કરવો. ચલો હવે કોઈ બીજું કહે છે કે ના, મારો દોષ નહોતો અને છતાં મને કોઈ દોષ કહે તો શું વિચારવું? અરે મારો દોષ નથી અને એ દોષ કહે છે તો ઉલટાનું અસત્ય તો એ કરે છે. ખોટું બોલવાનો દોષ તો એને લાગે છે, એ બાળક બુદ્ધિ છે, અજ્ઞાન દશા છે, અજ્ઞાનતા એની અને ક્રોધ હું કરું એ ક્યાંનો ન્યાય? તો જીવનમાં ખરેખર તો પોતાના દોષને કોઈ દોષ બતાવે તો ઉપકાર માનવા જેવું છે કે મને મારો દોષ ખ્યાલમાં નહોતો આવતો અને તમે બતાવ્યો તો મારા ઉપર તો ઉપકાર કર્યો છે. જગતના ક્રોધથી જુદી આખી શૈલી છે. જગતમાં તો ક્રોધ કરીને તેની અનુમોદના કરતા હોય કે એવો ગુસ્સો કર્યો કે સીધો દોર થઈ ગયો. ક્રોધની આપણે શું કરીએ છીએ? અનુમોદના કરીએ છીએ, બચાવ કરીએ છીએ. દોષનો બચાવ દોષની વૃદ્ધિ કરવાનો છે. તો અહીંયા પેલું પોતાનો દોષ હોય, કોઈ દોષ કહે તો એમાં ક્રોધ શું કરવો? ખરેખર એ ક્રોધી શું છે? ક્રોધી વસ્તુ શું છે? દ્વેષ ભાવ છે એ શું છે? સત્યનો સ્વીકાર નથી કરી શકતો એ મોટો ક્રોધ છે. ગુસ્સો ક્રોધ શું કામ આવે છે? સત્યનો એ પોતે સ્વીકાર કરી શકતો નથી. અરે એ પોતાના અસાતાનો ઉદય છે, કોકે મારા ઉપર અસત્ય આળ નાખ્યું, ગુસ્સો કર્યો, એ મારો અસાતાનો ઉદય છે, એના પરિણામની જવાબદારી એના ઉપર છે. પછી એનાથી આગળ લીધું છે કે કોઈ મને પ્રત્યક્ષ આવીને કે પોતાનો દોષ, તો કે મને તાળન તો નથી કર્યું એટલે મારા ઉપર કોઈ પ્રહાર તો માર્યું, ફિઝિકલ જેને હાર્મ કહીએ, મને એ તો નુકસાન નથી કર્યું. ખાલી શું કર્યું છે? એને શબ્દોથી કહ્યું છે, મને કાંઈ શારીરિક નુકસાન તો નથી કર્યું. અને કદાચ શારીરિક નુકસાન કરે તો શું વિચારવું છે? પ્રાણઘાત જેટલું તો નથી કર્યું? આ શું છે? આ બધું જ્ઞાનમાં સમાધાન કરવાની પદ્ધતિ છે. આપણે ક્યારેક જ્યાં સુધી જ્ઞાનમાં સમાધાન નહીં કરી શકીએ ત્યાં સુધી આકુળતા થયા વગર રહેવાની જ નથી. જ્ઞાન સર્વ સમાધાનકારી છે અને જ્યાં સમાધાન છે ત્યાં સાચી શાંતિ છે. અને કદાચ પ્રાણઘાત સુધી જો કદાચ કોઈ કરી શકે તો એમ વિચારવું કે હું તો અનાદિ અનંત ટકનારો તત્વ છું, મારો કોઈ દી નાશ થતો જ નથી. કોઈને એમ થાય આવું તો કદાચ ક્યાં કાળમાં સંભવી શકે? ચોથા આરામાં ને એમાં અત્યારના કઈ આવું કરે? અને આપણે જો આવી રીતે લેટ ગો કરતા રહેશું તો લોકો આપણે માથે ચડી જશે ને, વધારે મને હેરાન કરશે. ફરીથી વિચારવા જેવું છે, આ સત્ય છે કે આપણી આપણું અનુમાન છે? હું એને જવા દઈશ તો એ મને હજી વધારે હેરાન કરશે. એ રિયાલિટી છે કે આપણું એક માનેલું કલ્પના છે? પોતાનો પાપનો ઉદય હશે તો પોતે નિરંતર એવા અસાતાના ઉદયમાં પ્રતિકૂળતા મળ્યા વગર રહેશે નહીં. અને પોતે જ્ઞાનમાં સમાધાન કરશે તો પ્રતિકૂળતા કે અનુકૂળતા કાંઈ જીવનમાં ફરક નથી પડવાનો. તો એ વાત કરીને અહીંયા તો કહે છે મુનિરાજ કહેવા હોય છે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેતા હોય છે. જો એની પાછળમાં 328 પાને એક સરસ ગુરુદેવજી વાત કરે છે. ઉપસર્ગ પરિસરના સમયે ઉપરથી ત્રીજી લાઈન છે. અનુભવમાં આનંદનો સ્વાદ લીધો છે, સ્વાદની લેજતમાં સ્વાદની મોજમાં પ્રતિકૂળતા દેખાતી જ નથી. મળે છે ત્રીજી લાઈન 328 પાના ઉપર ત્રીજી લાઈન. ફરીથી થોડોક શબ્દ તો ખબર હશે ગુજરાતી જેને આવડતો. લેજત એટલે શું? લેજત, લેજત એટલે એની લહેરમાં એવી રીતે હોય કે એને બીજું કાંઈ દેખાય જ નહીં. કોઈ સારું ખાવાનું મળ્યું કે કોઈ ઇન્દ્રિયનો વિષય કેવો મળ્યો હોય એમાં એકાકાર એવો થાય કે એને બીજું કાંઈ દેખાય નહીં. તો અતિન્દ્રિય આનંદના સ્વાદની મોજમાં મુનિરાજને પ્રતિકૂળતા દેખાતી જ નથી, જેથી કંઈ ક્રોધ કરવાનો પ્રશ્ન આવે. અને આપણને પુણ્યના ઉદય અનુકૂળતા વખતે પણ અધિક લોભ હોવાથી આપણને ઓછપ જ દેખાયા કરશે. તો અહીંયા મુનિરાજ એક દુનિયાના ઉપસર્ગ અને પરિસર જેને હવે શબ્દ શું છે દેખાતા નથી, શું છે એને છે ને દૂર કરવાનો પ્રયત્ન કરે ને એ પ્રશ્ન જ નથી. મુનિરાજને કોઈ ઉપસર્ગ કે પરિસર દેખાતું જ નથી ક્યારે પણ. એમ ભલે શાસ્ત્રમાં એક કથન પદ્ધતિ આવે, મુનિરાજ કોને સહન કરે છે? ઉપસર્ગ પરિસરને કરે, સહન કરે છે. ખરેખર સહન કરે છે કે એના જ્ઞાતા છે? ફરીથી મુનિરાજ ઉપસર્ગ પરિસર સમયે દુઃખને સહન કરે છે કે ઉપસર્ગ પરિસરના જ્ઞાતા છે, જાણનાર છે? હજી એનાથી આગળ અહીંયા તો કહે છે દેખાતા પણ નથી. સ્વરૂપની સ્થિરતામાં એવા લીન થાય છે તે ત્યાંને ત્યાં શપક શ્રેણી માંડીને કેવળનાને મોક્ષ લે છે. આ એક જૈન દર્શનની અપૂર્વતા છે. આ એક જગતમાં તો ક્યાંક પણ બાહ્યમાં પ્રતિકૂળતા આવે એ પ્રસંગોમાં આપણે પહેલા શું કરતા હોય, ઉપાય તરીકે શું કરીએ? કોઈ હેરાન આદિના જે આવતા શું કરીએ છીએ? સંયોગને દૂર કરવાનો નિર્થક પ્રયત્ન કરીએ છીએ. એની પાછળ કાંઈ ક્રોધ કસાય કરીને એને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ક્યાંય પણ એનાથી અલિપ્તપણે હું એક ચૈતન્યમય તત્વ છું એમાં કાંઈ જ નુકસાન થતું નથી એમ જ્ઞાનમાં સમાધાન નથી કરતા. આ જૈન દર્શનની શું છે? ઉત્તમ ક્ષમા છે. ફરીથી વિચાર કરીએ, ઉપસર્ગ આદિ હોય એ સાતાનો ઉદય કે અસાતાનો ઉદય? ઉપસર્ગ આદિ મુનિરાજને હોય એ સાતાનો ઉદય છે કે અસાતાનો, પાપનો કે પુણ્યનો ઉદય? અસાતાનો ઉદય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પાપનો ઉદય છે, પાપનો ઉદય છે, અસાતાનો ઉદય છે, પ્રતિકૂળ સંયોગ છે. પરિણામ ક્યાં હશે, પાપના કે પુણ્યના? પુણ્યના પરિણામ હોય. તે સમયે ન તો પાપ ન તો પુણ્ય, અરે એવી વિતરાગતાના પરિણામ હશે કે મોક્ષગામીના પરિણામ, મોક્ષે પહોંચી જશે. આવી ક્ષમાભાવ આ તે ખરેખર કોના કારણે થયું છે? આવો ક્ષમાભાવ કોના કારણે પ્રગટ થયો છે? ક્ષમા સ્વભાવે આત્માનું એવું ઉગ્ર અવલંબન લીધું છે કે પણતી નહીં ઉપયોગમાં પણ હવે એ તરફનું લક્ષ થતું નથી. આ તેનું નામ ઉત્તમ ક્ષમા એ કહેવામાં એ આવે છે. એક વાત પછી ગુરુદેવજી આજ થોડુંક જે પ્રવચન લીધું હતું 14મી ગાથાનું 13મી વારના જે હતા એમાં એક થોડીક વાત આપણે લેવા જેવી છે. ઘણી છે એમાં વાત, તો એમાં એક વિચારવા જેવું છે. એમાં 7મે પાને છે, એમાં ઉપરથી જ 5મી લાઈન છે. હવે આમાં દાખલા દાખલા બહુ નથી આવતા, ગુરુદેવ શીખે છે. પહેલા બહુ આવતા દાખલા. 13મી ગાથા એક ફેરી 22 દિવસ ચાલી હતી. આવ્યું તો આજ 7મા પાને છે એ. ફરીથી કલ્પના આવે છે કોઈ રી? 7મી ગાથા કેટલા દિવસ? તેરમી ગાથા એ કેટલા દિવસ? 22 દિવસ ચાલી હતી. શું હશે એમાં? શું ગુરદેસી કીધું? બહુ રિપીટ આવ્યા કરે ને, રિપીટ આવે તો જ 22 દિવસ ચાલે ને. જીવનમાં ફરીથી તત્વનું ઘૂંટણ કરજે. તત્વ ખાલી તર્ક માટેના નથી, તત્વ ખાલી ધારણા જ્ઞાન માટેનું નથી. તત્વ સેના માટે છે? ઘૂંટણ માટે. તત્વ રૂચિ માટે, રસ માટે છે, અને રૂચિ રસને તેનો તે વિષય જોવે છે. તર્કને, ધારણા જ્ઞાનને નવીનતા જોવે છે. પૂજ્ય બેનસી તેના માટે 4 શબ્દ ક્યાં કહે છે? તત્વનું ઘૂંટણ અને રૂચિનું પોષણ. તો અહીંયા ગુરુદેવ શ્રી કહે એ 13મી ગાથા 22 દિવસ ચાલી હતી અને હમણાં 6 દિવસ ચાલી હતી. એક વાત છે. બીજી વાત છે, ગુરદેસી 8મા પાને સરસ એક લીધી હતી. 11, 12, 13 અને 14 ગાથાની ક્રમ લીધો હતો. 8મા પાને છેલ્લી 4 લાઈન 11મી ગાથામાં ભૂતાળ ત્રિકાળ સ્વભાવને આશરે સમ્યક દર્શન થઈને બધા ભેદો કાઢી નાખ્યા. 11મી ગાથા વ્યવહાર નહી અભૂતાળ, એટલે બધા ભેદોને કાઢી નાખ્યા. પછી 12મી ગાથામાં કે અભેદ દ્રષ્ટિની ઉત્પત્તિ થવા છતાં કાંઈક અંદર ભેદ રહી જાય છે, એ રીતે સામાન્ય જ્ઞાન વ્યવહાર જાણેલો પ્રયોજનવાન. 11મી ગાથામાં શું કરાયું? બધા ભેદો છે એનો આશ્રય અવલંબન છોડાયું. અને 12મી ગાથામાં શું કીધું? કે અભેદ તત્વનું અવલંબન થયું અને છતાં પણ હજી અધુરાશ છે, તો ભેદો રહી ગયા છે, આ એનું જ્ઞાન કરાયું. અને 13મી ગાથામાં 9 તત્વના ભેદોના વિકલ્પ રહિત એકલો અભેદ એને બતાવ્યો. ફરીથી એટલા માટે કયો શબ્દ વાપરો? ભૂતાર્થ નહીં થી છે 13મી ગાથા. 9 તત્વને જાણવા એ તો સમ્યક દર્શન કીધું, પણ કઈ રીતે જાણવા? ભેદથી કે ભૂતાર્થ નહીં થી? તે ભૂતાર્થ નહીં થી જાણવાનું. અને ત્યાં વખતે એના બીજા ભાગમાં ટીકામાં પ્રમાણ નહીં અને નિક્ષેપના ભેદ રહીત એકલો અભેદ બતાવ્યો. એ આપણે શ્લોક લીધો હતો કે અનુભવના કાળે પ્રમાણ નહીં નિક્ષેપના વિકલ્પો પણ હોતા નથી. અને હવે આ 14મી ગાથામાં આમાં, એટલે 14મી ગાથા ચાલે છે એમાં, હવે કેટલા બોલ લીધા છે ગુરુદેવસિંહે? 5 લીધા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વિકાર છે સામે 9મા પાને. પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વિકાર. તો 5 બોલમાં પહેલા દ્રવ્યમાં કયો આવશે? અબદ્ધ સ્પષ્ટ. પછી ક્ષેત્રમાં કયો આવશે? અનન્ય. પછી કાળમાં કયો આવશે? નિયત. પછી અવિશેષ એ ભાવમાં, અને અસંયુક્ત મોનો એનાથી વિકાર એનાથી. એ રીતે જુદી જુદી રીતે એમાં આપણને ગુરુદેવસિંહ વાત કરે છે. હવે 10મા પાના ઉપર થોડુંક જઈએ. એક બહુ સરળ ભાષામાં ગુરુદેવસિંહ આપણને એક સરસ ન્યાયથી સિદ્ધાંત બતાવે. 10મું પાનું એમાં ઉપરથી 6ઠી લાઈન પહેલો જે રનિંગ પેરેગ્રાફ છે એમાં 2 વાત આપણને કરે. જેને સુખ જોવે એને દુઃખ જોઈતું નથી. મેળ્યું? જેને સુખ જોવે એને દુઃખ જોઈતું, એ તો બહુ નેચરલી છે. બે શું હોય? સુખ પણ જોવે ને દુઃખ પણ જોવે. પરસ્પર 2 વિરુદ્ધ ભાવો છે. કોણ 2 વિરુદ્ધ ભાવો છે? સુખ અને દુઃખ. તો 2 જોવે કે 2 છોડવા જેવું ક્યારેય ન હોય. 2 વિરુદ્ધ ભાવોમાં એકનું ગ્રહણ અને એકનો ત્યાગ. આપણે જ આપણા વિચારીએ આપણને કે જેને સુખ જોવે છે એને દુઃખ જોઈતું નથી, અને એનું રિવર્સ, જેને દુઃખ જોઈતું નથી એને સુખ જોવે છે. કોની વાત કરી? આ 2 પ્રકાર વાત કરી. જેને સુખ જોવે છે એને દુઃખ જોઈતું નથી, અને દુઃખ જોઈતું નથી એનો અર્થ થયો કે એને સુખ જોઈએ. કોની વાત કરી? આપણી બધાની વાત કરી. તો એના માટે ગુરુદેવસિંહ પહેલો એક આપણને ન્યાય આપે. જો તને સુખ જોવે છે અને દુઃખ જોઈતું નથી, અથવા દુઃખ જોઈતું નથી અને જો સુખ જોવે છે તો સુખ તો પરમાનંદ રૂપી મોક્ષ, એ સિવાય ક્યાંય સુખ હોઈ શકે નહીં. શું સિદ્ધાંત આપ્યો? સુખ તો પરમાનંદ રૂપી મોક્ષ, એ સિવાય સુખ હોઈ શકે નહીં. કદાચ હોય ને કદાચ નો એમ પણ નહીં, અસંભવ, હોઈ શકે જ નહીં. કેમ હશે આ? આવું કેમ હશે? ફરીથી એક વિચારવા જેવું છે, બહુ જ આપણા જીવનમાં વિચારવા જેવું છે. કેવી મોટી ભૂલ કરીએ છીએ, કદાચ નહીં ખબર હોય, સાવ કાઠિયાવાડી ભાષામાં શું કહેવાય, મણમાં આઠ પાંસેરીની ભૂલ કરીએ છીએ. ન ખબર, મણમાં આઠ પાંસેરી. પહેલા જમાનામાં મણ આવતો ને, અને એમાં 40 શેર આવતા, શેર વજન માટેના, અને એમાં 8 પાંસેરી એટલે 5-5 ના વજનનો શેર હોય ને, એવા ગુણા 8 મૂકે એટલે કેટલા થાય, એટલે મણમાં કેટલા ટકા થઈ? 100%. 8 × 5 એટલે 40 છે, એટલે પૂરેપૂરી ભૂલ શું કરીએ? અલ્પકાલીન મર્યાદિત સંયોગમાં આપણે સુખ માનીએ છીએ. શું કરીએ છીએ? સુખ કેવું જોવે છે? કાયમી. પણ આ બધા જેમાં સુખ બુદ્ધિ આપણને રહી છે કેવા છે? અલ્પકાલીન સંયોગ છે, અને એ પણ એક મર્યાદિત છે. કોઈ વ્યક્તિ એવી દેખાડો કે જેની પાસે સદાકાળ સંયોગ રહ્યો હોય. સંયોગ જો સદાકાળ રહે તો એને સંયોગ જ નહીં કહેવાય, સ્વભાવ હશે. એક સરળ ભાષામાં ગુરુદેવસિંહ કેટલું સરસ કહે છે. ફરીથી એમને વિચારવું કે અમને આ અઘરું પડે, માંડ માંડ 10 દિવસ ટાઈમ કાઢીને આવતા હોઈને 14મી ગાથા જેવું અઘરું છે. પેલું એક વાત એટલા માટે લીધું, અભ્યાસ કરવો પડશે, સાંભળીને અભ્યાસ કરીને પરિચય કરવો પડશે. જેમ સ્કૂલમાં ભણવા જઈએ છીએ તો કેટલા દિવસ જતો હશે આપણે? એનો ટાઈમ હોય ને લિમિટ, વર્ષમાં ખાલી આટલા દિવસ જ જવાનું હોય છે, તો કેટલો હોય છે? આખું વર્ષમાં વેકેશન કાર્ડનો રજા, પણ એની શું હોય છે? કન્ટિન્યુઅસ એની શું હોય છે? પ્રોસેસ, પ્રવાહ હોય છે, ધારા હોય છે. તો એમ જ આ એક અભ્યાસ કરવા જેવું છે. ક્યારેક આવીએ એનાથી આપણને એ સમજ ન જ પડે, જે સમજી શકાય છે, કારણ કે એનો પરિચય નથી, એનો અભ્યાસ નથી. અને એનો અભ્યાસ થવાથી શું થતું હશે? એ સહજતા આવતી હોય છે. આજે સાયકલ શીખ્યા શું, ક્યારે પડ્યા તો નહીં જ હોય ને? ગુજરાતીમાં કહે ને, ગોઠણ છોલાયા વગર ક્યારે સાયકલ શીખાશે નહીં. કોઈ પણ કાર્યની અંદર એક એક્સપર્ટાઇઝ પણ ક્યારે થતું હશે? કોઈ સ્પોર્ટ્સની વાત લ્યો, સ્પોર્ટ્સમાં શું સીધા એ જ રમમાં એમાં પાર્ટિસિપેટ થવા જતા હશે કે પહેલા શું કરતા હશે? પ્રેક્ટિસ કેટલા દિવસની કરતા? જીવનમાં ત્યાં તો નો ટાઈમ હોય તો 5 વાગે ઉઠીને વહેલું કરીને, અને એ જ પછી એ જ એનો પ્રયાસ ક્યાં લઈ જાય છે? સહજતામાં. એમ અહીંયા પણ તત્વ અભ્યાસ પહેલા કરવું પડશે. A to Z એમને નથી શીખી ગયા, અને આટલા વર્ષો શીખી ગયા અને છતાં હજી ભૂલતા નથી. કેમ નથી ભૂલતા? શીખ્યા પછી એનો શું છે? નિરંતર પરિચય રહે છે, અને પરિચય હોવાથી હવે કેવું હોય છે? સહજતા હશે. ક્યારે પણ એમ નહીં વિચારવું પડે કે 10 પછી શું આવે, કેવો નંબર આવતો હશે? 15 કે 20, 11 આવે. આટલું જલ્દી ખબર પડી જાય? આટલું જલ્દી વિચારવું તો પડે કે નહીં? ન પડે. કેમ નહીં? ગુજરાતીમાં કહે ને, એ એકડા કેટલા વર્ષ પહેલા શીખ્યા હશો? 20-22 જે કાંઈ ગણે આપણે, કઈ એક્ઝેક્ટ નથી, બરોબર ને? ભૂલી ગયા હશો ને? જીવનમાં ફરીથી જેમ ત્યાં અને એ રીતે ખરેખર એક વિચારી લઉં, બધા આપણા બધા માટે, જેમ સવાર પડે છે તો હું જીન મંદિરમાં જાઉં છું, એટલું જ નહીં, ગુરુદેવસિંહની કોલેજમાં હું ભણવા જાઉં છું. એવી ભાવનાથી આનો તત્વનો અભ્યાસ અને પરિચય કરવો પડશે. બાકી બીજો કોઈ શોર્ટકટ મેથડ નથી કે આ તત્વ સમજી જાય. અનાદિનો અપરિચિત છે આપણો. ઓલા બહારના સંસ્કાર તો પૂર્વજન્મના કદાચ શરીરની મમતાના ને તો લઈને આવ્યા હશો, પણ આ તત્વ કેવું છે? તદ્દન અપરિચિત છે અને જગતની મોહિની જ એવી છે કે એને અસત્સંગને એ દ્રઢ કરે એવી છે. બહારમાં તો ફસાવાનું છે, તત્વથી વિરુદ્ધતાના જ બહારમાં એવા યોગ છે જગતની રચનાઓ. અને જગતમાં જેને બીજી કરીએ પરસ્પર આચાર્ય પણ શેનું હોય છે? રાગ દ્વેષ કરવા અને કરાવવા એની જ વાત ચાલે છે. ક્યારેય વિતરાગતાની વાત સાંભળવા મળવી પણ એક મહા દુર્લભ છે. એટલે અઘરું લાગે, ન સમજાય તો પણ એક પ્રયત્ન, એક પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડથી કે આ તત્વ મારે સમજવું છે. એક જીવનમાં એક વિચાર આવે છે કે સુખને માટે આપણું શું થાય છે? વિષય બદલીએ છે અને પરણતીની અસ્થિરતા છે અને છતાં આકુરતા ચાલુ છે. શું થાય છે? નિરંતર કોઈની પાસે એક જ વિષય રહે છે કે વિષય બદલતો રહે છે? અને વિષય બદલતો રહે છે અને ઉપયોગની સૂર્યા કરે છે ચંચળતા. એક વિષય મેળો, એક બે કલાક સારું લાગશે, ફરીથી શું કરશું આપણે? વિષય બદલાવશું, ઉપયોગ બદલાવશું. શું સૂચવે છે? આ કોઈ સુખ પ્રાપ્તિના નિશાની નથી. સુખ જોતું હોય અને મળે તો ઉપયોગની ચંચળતા મટી જવી જોઈએ. જે વિષયને આપણે ઈચ્છીએ અને એ વિષય જો આપણને સુખમય મળે તો ઉપયોગની સ્થિરતા થાય કે ઉપયોગની અસ્થિરતા થાય? તો એ ઉપયોગની હર સમયની અસ્થિરતા એમ જાહેર કરે છે કે મને રૂચિનો વિષય, સુખનો વિષય મેળો નથી. તો ગુરુદેવજી ફરીથી આપણે દસમા પાનામાં જે ફરીથી શું સિદ્ધાંત પેલો આપ્યો, જેને સુખ જોવે છે અને દુઃખ જોઈતું નથી, એનાથી રિવર્સ, દુઃખ નથી જોઈતું અને સુખ જોવે છે, તો એને એટલું તો નક્કી કરવું પડશે કે સુખ તો ક્યાં છે? પરમાનંદ રૂપી મોક્ષ સિવાય ક્યાંય સુખ નથી. અને એ સિદ્ધ દશામાં સિદ્ધ ભગવાન કેટલો વખત ટકી શકતા હશે? ટકતા હશે નહીં, ટકે છે, કારણ કે સુખનો વિષય આવ્યો હોવાથી ઉપયોગની ત્યાં સ્થિરતા છે. તો એક વાત. અને બીજું, એ સુખ જેમાં હોય એમાંથી પ્રગટ થાય. આ બીજો સરસ સિદ્ધાંત. સુખ જોવે છે તો સુખ માટે શું પેલા ગોતવું પડશે? કે સુખ નામનો સ્વભાવ ક્યાં પદાર્થનો છે? આપણે અનાદિથી ક્યાં ગોતી રહ્યા છે? જ્યાં સુખ હોવાની કોઈ સંભાવના જ નથી, જેનો સુખ નામનો સ્વભાવ જ નથી, એ પદાર્થમાં આપણે ગોતીએ છીએ. અને તેથી તેમાં સુખ નહીં હોવાથી અનાદિકાળથી આપણને એ મળ્યું નથી. અને એ જ વાત ગુરુદેવજી અગિયારમાં પાને છે. અગિયારમાં પાને છે એમાં જે ઉપરથી ત્રીજો પેરેગ્રાફ, અને અનુભૂતિ આત્મા જ છે, એમાં ચોથી લાઈન અગિયારમાં પાને, એ અનુભૂતિ આત્મા છે, એ પેરેગ્રાફની ચોથી લાઈન. ગળા ફાંસો ખાઈને મરી જાયને પણ સુખ જોવે છે. આજે આ સુખની કેટલી તીવ્રતા લાગી છે કે હું મરીને પણ, સુસાઇડ કરીને પણ મારે શું જોવે છે? સુખ જોવે. એના ઉપરથી ગુરુદેવજી સિદ્ધાંત કાઢે. એનો અર્થ શું થયો? કે ક્યાંક સુખની સત્તા તો હોવી જોઈએ, નક્કી થાય છે. સુખનું ક્યાંક હોવા પણ જો ન હોય તો ગોતવાની મહેનત શું કરવી? આપણે મગજળમાં પાણી ગોતવાની મહેનત કરીએ કે નહીં? મગજળ તો ખબર છે ને, મિરાજ, મિરાજ શું કે ઇંગ્લિશમાં એને, એમાં આપણે મગજળ મેં પાણી ઢૂંઢને કા પ્રયત્ન કરતે કે નહીં કરતે? ન ગોતીએ. કેમ ન ગોતીએ? સસલાલના સિંગડા જોવા ક્યાં જઈએ આપણે? એનો અર્થ કે એ તો અસંભવ છે, પણ જો સુખ જોવે છે તો એનો અર્થ થયો કે સુખની હૈયાતી મોજુદગું અસ્તિત્વ ક્યાંક તો હોવું જોઈએ. જો જગતમાં સુખ જ નથી તો એને ગોતવાની પ્રયત્ન કરવાની પૂરી જરૂર શું છે? તો સુખ જોઈએ છે એનો અર્થ થયો કે સુખનું અસ્તિત્વ ક્યાંક છે એ નક્કી તો થાય છે. ગુરુદાસજી કહ્યું સુખની સત્તા તો ક્યાંક નક્કી થાય છે, એક વાત. બીજું, એના ઉપાય લેવા માગે છે તો સુખની પ્રાપ્તિની ભાવના છે અને એનો પાછો ઉપાય કરે છે. તો એનો અર્થ શું થયો કે ત્યાં ઉપાય પણ નથી નક્કી થાય છે. આવી ગયું બે, કોણ નક્કી થયું? સુખનું અસ્તિત્વ અને એનો ઉપાય. સુખ જગતમાં હોય અને એ પ્રાપ્તિ ન થઈ શકે, જેમ મેરુ પર્વતની નીચે શું છે? સોનું છે. એ કાઢીને વપરાય કે ન વપરાય? તો એ સોનું છે પણ એ આપણને પ્રાપ્ત ન થઈ શકે તો એ મેળવવાનો પ્રયત્ન શું કરવો? એમ જગતમાં સુખ હોય અને સુખ જો પ્રાપ્તિનો ઉપાય ન હોય તો એ પ્રયત્ન શું કરવો? તો બે સિદ્ધ કરી, જગતમાં સુખ છે અને સુખ પ્રાપ્તિનો ઉપાય પણ છે. ભૂલ શું છે? સુખની સત્તા ક્યાં છે અને એની પ્રગટતા કઈ દશામાં, એનો ઉપાય શું છે તેની ખબર નથી, એટલે અનાદિથી સુખ પ્રાપ્ત થયું નથી. કોની વાત કરે છે? આપણી પોતાની. જે છ ઢળામાં શું આવે છે? જે ત્રિભુવન મેં જીવ અનંત, સુખ ચાહે દુઃખ તે ભયમાં. તો એનો અર્થ શું થયો કે જગતમાં સુખ હોવું જોવે, એક વાત, અને એ સુખનો ઉપાય પણ હોવો જોઈએ. છ પદના પાઠમાં પણ હમણાં આપણે શું વાંચ્યું? છ બોલતા ને, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે, પણ ફરક એટલો થઈ ગયો કે સુખ કોને કહેવાય. ફરીથી, ઈચ્છિત વિષયની પ્રાપ્તિ એ સુખ છે કે પુણ્યનો ઉદય છે? ક્યારે પણ પુણ્ય અને સુખને એક માનવું નહીં. તો જગતમાં એ સુખની કલ્પનામાં આપણે સુખ માનીને એ બેઠા છીએ અને ક્યાંય એટલા માટે એ પ્રાપ્ત થતું એ નથી. હવે આજે ક્ષમાની આરાધનાનો દિવસ છે. 24 તીર્થંકરમાં એક ક્રોધ ઉપર ક્ષમાના વિજયનું આપણને એક આદર્શ એવા તીર્થંકર કોણ છે? દરેકનામાં અંતરંગની પણતીમાં તો હોય જ છે, એની નથી, પણ એક બાહ્યમાં પ્રસંગમાં આખા કે આવા એક ભાવ નહીં, બે ભાવ નહીં, કેટલા ભાવથી ચાલ્યું તેમને? 10 ભાવ છેલ્લા તીર્થંકરના ભાવમાં પણ. એક આપણે વાંચીએ ને તો આપણે તો એની સામે ઇન કમ્પેરિઝન આપણને તો કોઈ પ્રતિકૂળતા દુઃખ છે જ નહીં, અને છતાં આપણે કેમ આવા થઈએ છીએ? એની એક સામ સામે કમ્પેર કરવાની આપણે વાત લઈએ કે કમઠનો જીવ અને પાર્શ્વનાથ ભગવાનનો જીવ, જીવ હતો બાકી કાંઈ, પછી તો જુદા જુદા ભાવમાં એને 10 ભાવથી ચાલ્યું આવે છે. તો એ સૌથી પહેલા ક્યાં હતા? પ્રતે ભરત ક્ષેત્રમાં એક પોદનપુર નગરમાં હતા. એમાં બે કેવા હતા? બે ભાઈઓ હતા. વિચારવા જેવું છે, બે ભાઈઓમાં. અને આમ કરીને ક્યારે પણ કમઠના જીવ અને છેલ્લું એનું નામ શું હતું? સંવર નામનો દેવ, એના પ્રત્યે દ્વેષ નહીં કરતા. એણે એ જ ભાવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. ક્યારે પણ વિચારવું નહીં, સૈનિક રાજાએ જે ભાવમાં 7મી નરકનું આયુષ્ય બાંધ્યું એ જ ભાવમાં સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન અને તીર્થંકર પ્રકૃતિ. કોઈના વર્તમાન જીવની પાત્રતા જોઈને સદાય એવો હોય એમ માની ન લેવું, એક બહુ જ વિચારવા જેવી છે. 7મી નરક જેવું કોઈ તીવ્ર કસાઈને પાપના પરિણામ ન હોય, અને છતાં એ જ ભાવની અંદર એમણે સુખ પ્રાપ્ત કર્યું. તો આપણે આપણા જીવનમાં ક્યારેય વિચારવું નહીં કે હું ક્યાં પહોંચી ગયો છું, હું ડેડ એન્ડ પહોંચી ગયો છું, જે જ્યાંથી કોઈ પાછો યુ ટર્ન લઈને હું પાછો ના આવી શકું એમ વિચારવા જેવું નથી. તો એ બંને ભાઈઓ હોય છે. એમાં એના પિતા છે, એને રાજ્યમાં એના પિતા હતા, એ બ્રાહ્મણ મંત્રી હતા. તો રાજાએ એના પિતા પછી આજે મરુભૂમિ જે પાર્શ્વનાથ ભગવાનનો આત્મા હતો એને એ મંત્રી બનાવ્યા, અને બીજો એમનો મોટો ભાઈ હતો કમઠનો જીવ એને બનાવ્યો નહીં. તો એણે શું કર્યો? તાપસી એ બની ગયા, જેને કહે ને ક્રોધ દ્વેષમાં લઈને તાપસી પણ એ એક ભાઈમાં સાધુ જેવું જીવન ગાળે ને કરે ને એવું જીવન કર્યું. એમાં પછી પોતે જયારે આ પાર્શ્વનાથ ભગવાનનો આત્મા એ બહારમાં જ્યાં ફરવા જાય ત્યાં એમને દ્વેષ ભાવથી પથ્થર મારીને મારી નાખે છે. અને એના પછી શું શરૂ થાય છે, બીજા ભાવમાં એ પોતે હાથી થાય છે. કોણ? પાર્શ્વનાથ ભગવાનનો આત્મા. અને કમઠનો આત્મા શું થાય છે, એ સર્પ થાય છે. અને જ્યાં હાથી એ પાણી પીવા જાય છે એ પહેલા એ પોતે વજ્રઘોષ નામના હાથી થાય છે. અને એમના જે પિતા રાજા મુનિ થયા છે એને જંગલમાં જોવે છે, હાથી જંગલમાં, મુનિરાજ જંગલમાં. અને એ જોતા એને જાતિ સ્મરણ થાય છે, એ પોતાના ભાવો મર્યાદિત કરે છે. અને એ પાણી પીવા જાય છે ત્યારે એ જ સર્પ જે છે એને શું કરે છે, એને ડંખ મારીને એનું મરણ થાય છે. હવે વિચારો બીજા ભાવમાં ચાલુ, પોતે જે પાર્શ્વનાથ ભગવાનનો આત્મા છે એ બારમાં સ્વર્ગની અંદર 17 સાગરનું આયુષ લઈને ઉત્પન્ન થાય. અને જે સર્પમાં જે હતો કમઠનો જીવ એ ક્યાં જાય છે, 5મી નરકમાં, એટલું જ આયુષ લઈને. આ બે છે ને જોતા જશો આગળમાં, એકની સ્વર્ગની ઉત્કર્ષતા થતી જાય અને એક 5મામાં, 6ઠામાં, 7મા, અને બેનું આયુષ સરખું થતું જાય. અહીંયા બેનું 17 સાગર છે ત્યાં જાય છે અને પોતે નરકમાં પણ તીવ્રતા કરે છે તો ન્યાતિ પછી એક અજગર થાય છે. અને અહીંયા પોતે સ્વર્ગમાંથી પાર્શ્વનાથ ભગવાનનો આત્મા વિદ્યાધર રાજા થાય છે અગ્નિવેશ નામનો. અને ત્યાં પણ એ પોતે ફરીથી એ મુનિ દશા ધારણ કરે છે પાર્શ્વનાથ ભગવાનનો આત્મા. એને અજગર આવીને આંખો ગળી જાય. શું થાય છે, પાર્શ્વનાથ ભગવાનનો આત્મા ત્યાંથી 16મા અચ્યુત સ્વર્ગમાં 22 સાગરની આયુષ લઈને ઉત્પન્ન થાય છે. અને આ 5મામાં હતો એની જગ્યા હવે ક્યાંથી જાય, પેલા હતો 6મા, આયુષ કેટલું, 22 સાગર એટલું છે. ફરીથી ન્યા તો કઈ મેળાપ ન થાય, તો ફરીથી એક વિચાર જેવું છે, વચ્ચે કેટલો ગેપ થઈ ગયો અને છતાં વેર વૃત્તિ ચાલુ રહી. બહુ જ વિચારવા જેવું છે, આ કેટલું નુકસાન કરનાર છે ક્રોધ અને વેર. શું ફરક હશે, ક્રોધ સ્પોન્ટેનિયસ હોય છે અને વેર કન્ટિન્યુઅસ પ્લાન હોય છે. વિચાર કરો, વેરના પરિણામ કેટલો વખત રહ્યા, 22 સાગર, ઇટ્સ નોટ એ સ્મોલ પીરિયડ. અરે ક્યારેક આવા પુરાણોમાં વાંચીને પરિણામોની કેવી વિચિત્રતા હોય છે. આપણે આપણા જીવનમાં આવું કંઈક વિચારીને પરિણામોને મર્યાદિત કેમ નથી કરી શકતા. તેનાથી આગળ પછી પોતે પાર્શ્વનાથ ભગવાનનો આત્મા અચ્યુત સ્વર્ગમાંથી આવીને વજ્રનાભી ચક્રવર્તી થાય છે અને મુનિ દશા લે છે. અને નરક 6ઠી નરકમાંથી આવીને પોતે કમઠનો આત્મા એ ભીલ થાય. એટલું નક્કી કરી લેવું કે નરકમાંથી જઈને સીધા ક્યાંય નરકમાં પણ ન જઈ શકે અને દેવપર્યામાં પણ ન જાય. એટલે ત્યાંથી નીકળીને ભીલ થાય છે. ફરીથી એ મુનિરાજ વન જંગલમાં ધ્યાન કરે છે. ભીલ ક્યાં હોય, જંગલમાં, ત્યાં તીર મારીને. વિચાર કરવા જેવું છે, અરે મુનિરાજને જોઈને હિંસક પ્રાણી હિંસા છોડી દે છે અને આ ફરીથી દ્વેષના પરિણામ થાય. મુનિરાજને હિંસા કરી તો 7મી નરકમાં 27 સાગરની આજુ જો 5, 6 અને 7માં. અને અહીંયા પોતે 27 સાગરનું આયુષ્ય લઈને એ ગ્રવેકમાં પોતે અહમ ઇન્દ્ર થાય છે પાર્શ્વનાથ ભગવાનનો આત્મા. અને ત્યાંથી પોતે આનંદકુમાર, ત્યાંથી ભવમાં આવી આનંદકુમાર થાય છે. મુનિ દશા લઈને તીર્થંકર પ્રકૃતિ બાંધે છે. અને કમઠનો આત્મા 7મી નરકમાંથી નીકળીને સિંહ થાય છે. ફરીથી શું થાય છે, ત્યાં સિંહ ફરીથી મુનિરાજ ઉપર ઉપસર્ગ કરીને એનું મરણ થાય છે. તો આયુષ પૂરું થતા એ આનંદ સ્વર્ગની અંદર 20 સાગરનું આયુષ લઈને એ પાર્શ્વનાથ ભગવાનનો આત્મા ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી આ જે સિંહ હતો કમઠનો જીવ એ 6ઠી નરકમાં 17 સાગર લઈને જાય છે અને પછી તિર્યંચ આદિના ભવ કરે છે. હવે અહીંયા 20 સાગરનું આયુષ પૂરું કરીને આનંદ સ્વર્ગથી 23માં તીર્થંકર પાર્શ્વનાથ ક્યાં ઉતરે છે? બનારસ નગરીમાં જન્મે છે. 100 વર્ષનું એમને આયુષ્ય હોય છે. 30 વર્ષે એમને દીક્ષા લે છે અને પછી 30 વર્ષની પછી મુનિ દશા લે છે, 4 મહિના અને 6 દિવસ. અને એમાં અલજે છે એ ત્યાંથી વચ્ચેના ભવો કરી નરકમાં છઠ્ઠી પછી કરીને ક્યાં આવે છે? સ્વર્ગમાં એ દેવ થાય છે. અને પોતે પહેલા તો તાપસ થાય છે, પછી દેવમાં. અને એ દેવનું વિમાન જાય છે નીચે. મુનિરાજ ધ્યાન કરે છે, વિમાન અટકે છે. તો એને એમ થાય, કેમ વિમાન અટક્યું? અરે, મુનિરાજના દર્શન કરીને ઉપસમ ભાવ થવાની બદલે શું પ્રગટે છે? આ શું સૂચવે છે? નિમિત્ત શું કરી શકે? પોતાની પાત્રતા નથી તો મુનિરાજના દર્શન કરીને પણ ભૂતકાળનો દ્વેષ જાગૃત થાય. આ જ દેખાડે છે ઉપાદાનની પોતાની યોગ્યતાથી પ્રણમન થાય છે. નિમિત્ત એમાં કાંઈ કરી શકતું નથી. એ ઉપસર્ગ કરે છે. મુનિરાજ પોતાના આત્માના ધ્યાનમાં લીન થઈ ક્ષપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લે છે અને વાણી છૂટે છે. એ જ દેવ ત્યાં આવીને સમ્યક દર્શન પામે છે. તો આપણે પણ આપણા જીવનમાં શું બે ધારા જોઈએ? આપણે 10-10 ભાવ સુધી એક ધારા પાર્શ્વનાથ ભગવાનના આત્માની, એક ક્ષમા ભાવની ધારા, અને સામે કોની છે? ક્રોધ અને વેરની ધારા. એ તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન એમના જીવન દ્વારા આપણને એમ સૂચવે છે, ક્રોધ ઉપર ક્ષમાનો વિજય થયા વગર રહેશે નહીં. તારે ક્યારે પણ ક્ષમા ભાવ છોડવો નહીં. આપણને ઘણાને એમ પ્રશ્ન થાય, ક્યાં સુધી મારે ટોલરેટ કરવું? મારે સહન ક્યાં સુધી કરવું? ફરીથી ક્ષમા ભાવ એ દુઃખનું વેદન નથી, એ શાંતિ સમાધાનનું વેદન છે. ક્ષમા એ આત્માનો સ્વભાવ છે અને ક્ષમા સ્વભાવ હોવાથી ક્યારેય કાળની મર્યાદા કરીશ નહીં કે મારે ક્યાં સુધી એ સહન કરવું. તો આજના ઉત્તમ ક્ષમાના મંગલમય અવસરે આવા ક્ષમા ભાવની આપણને મંગલ સંદેશા આપનારે પાર્શ્વનાથ ભગવાનના પણ સ્મરણ કરીને વંદન કરીએ.